તારીખ 21/3/1989 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 157 અને 158 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 117
દેવશાસ્ત્ર ગુરુ અને ધર્મની પ્રતીતિ કરે છે એમ વિશ્વાસ રાખે છે ત્યાં જીનદેવ સર્વજ્ઞ દેવ જૈન પરમાત્મા તે દેવ છે એમણે કહેલા શાસ્ત્રો તે સાચા શાસ્ત્રો છે અને અમે દિગંબર ગુરુ સિવાય કોઈને માનતા નથી. આ રીતે દેવગુરુ શાસ્ત્ર ધર્મની પ્રતીતિ કરે છે, ઘણા શાસ્ત્રોનો એ ઉપરાંત અભ્યાસ પણ કરે છે. કર્ણાનુયોગના, કથાનુયોગના, કર્ણાનુયોગના, કલ્યાણુયોગના, ચારુયોગના શાસ્ત્રોનો અભ્યાસ કરે, એકાદ શાસ્ત્રનો અભ્યાસ કરે છે એમ ન કહ્યું, ઘણા શાસ્ત્રોનો અભ્યાસ કરે છે, વ્રત પણ કરે છે, એટલું શાસ્ત્ર અભ્યાસ કરે છે એમને પણ, બારમા ત્યાગ તપ બધો વગેરે પણ કરે છે, તો પણ સમ્યક્ત્વની નથી એમ કહેવાનું છે. એ સમ્યક્ત્વની નજીક નથી, સમીપ નથી, સન્મુખ નથી, એ દિશા એને પકડી નથી, સમ્યક્ત્વ પામવા માટે એને કાંઈ કર્યું નથી એમ લે. તો પણ સમ્યક્ત્વની સન્મુખ નથી અથવા આઈફન ક્રિટિક કરી છે એનો અર્થ એ છે કે સમ્યક્ત્વનો અધિકારી નથી, એટલે કે પાત્રતામાં આવ્યો નથી. દેવગુરુ શાસ્ત્રને માને, ઘણા શાસ્ત્રોનો અભ્યાસ કરે, સાથે સાથે ત્યાગ તપ કરે, આ બધું સાથે કરે એમ વાત, કોઈ કરે ને કોઈ ન કરે, એ જ વાત કરે બીજી ન કરે, આ બધું કરે તો પણ સમ્યક્ત્વનો અધિકારી નથી. ધર્મની પ્રાથમિક ભૂમિકાની પહેલાની ભૂમિકા જે અધિકારી છે કહેવાય છે, પાત્રતા કહેવાય છે, એ કરવા નથી આવ્યું. વ્રત કર્યા, તપ કર્યા, શાસ્ત્ર માંગ્યા, દેવગુરુ શાસ્ત્રને માન્યા, તો એ પાત્ર નથી કે નહીં, પણ પાત્ર અધિકારી નથી કે પાત્ર નથી. પાત્રતા જુદી ચીજ છે આ બધાથી એમ વાત કરવી છે, પાત્રતા જુદી ચીજ છે. આ બધી વાત શાસ્ત્ર સ્વાધ્યાય કરીએ એટલે તત્વ વિચાર છે, શાસ્ત્ર સ્વાધ્યાય પણ દીધો નથી કરતા, શાસ્ત્ર વિશારદ કેવા કેવા ટાઇટલ આપવામાં આવે છે, ઉપાધિ આપે છે કે નહીં, ન્યાયશાસ્ત્ર પૂર બન્યા પછી એને પરીક્ષા લીધા પછી ન્યાયાલંકાર શાસ્ત્રી, શાસ્ત્રી શબ્દ વાંચ્યો, ઘણા શાસ્ત્રો ભણ્યા પછી શાસ્ત્રની પારંગતતાને લીધે શાસ્ત્રી એવી ઉપાધિ આપવામાં આવે છે, ફલાણા ફલાણા શાસ્ત્રી, એક તો વિચાર નથી. એવી ઉપાધિવાળા દિગંબર શાસ્ત્રોના અભ્યાસી વિદ્વાનો ગણાવતા અને ગુરુદેવને એવો પ્રશ્ન પૂછે કે આપણે ત્યાં સામાન્ય અભ્યાસી બધા હસી જાય કે આવા મોટા વિદ્વાન કહેવાય છે, આવો પ્રશ્ન પૂછ્યો. એ પ્રશ્ન એમ સૂચવે છે કે શાસ્ત્ર ભણેલા છે પણ તત્વ વિચાર, જેમ કે નિમિત્ત ઉપાદાનનો પ્રશ્ન, એવો અત્યારે કોઈ સ્થૂળ વિષય ગણાય છે નિમિત્ત ઉપાદાનનો વિષય, કે જીવની ઈચ્છા થાય કે જૈન મંદિર જવું છે તો એને શરીર પર અનુકૂળ ક્રિયા કરે અને ભગવાનના દર્શન કર્યા તો એ કાર્ય થવામાં શરીર નિમિત્ત, ચાલવામાં શરીર નિમિત્ત છે, જીવનું ઉપાદાન છે ઈચ્છા છે, તો શરીર જીવ શરીરનું કાર્ય કરે ને શરીર જીવનું કાર્ય કરે ને તો પણ ગળે પૂજા કરે તો કે આ સ્વાહા કરીને અર્ઘ ચડાવે એ જીવ ન કરી શકે. આઠ દ્રવ્યની પૂજા જીવ કરી શકે કે ન કરી શકે, અષ્ટદ્રવ્યની પૂજા જીવ નથી કરતો, અર્ઘ ચડાવે છે કે જીવ નથી ચડાવે, કેમ કે અર્ઘ છે એ પૂર્વ રસ પણ છે, જીવ એની ક્રિયા કોઈ કરી શકે એ દ્રષ્ટિએ કોઈ તત્વ વિચારથી શાસ્ત્રનો અભ્યાસ નહીં કરેલો. પ્રશ્ન શું છે એમ, પૂજાની ક્રિયા જીવ નથી કરતો, આચરણ કરવા માટે તમે આ ત્યાગ કરો, આ ત્યાગ કરો, તમે આનો ત્યાગ કરો, અને તમે આનો ત્યાગ કરો. દ્રવ્યાનું યોગ એમ કહેશે કે જીવ પર પદાર્થ નો ત્યાગ કરી શકતો નથી, કેમ કે જીવ પર પદાર્થ નું ગ્રહણ પણ કરી શકતો નથી. એવી વાત આવશે. દ્રવ્યાનું યોગ કે છે બે દ્રવ્યો ભિન્ન છે, કોઈની ક્રિયા કોઈ કરી શકે એવું બનતું નથી, બની શકતું નથી. પરસ્પર વિરુદ્ધ વાત છે કે નહીં? પરસ્પર વિરુદ્ધ વાત નથી. અને એ કોને સમજાય છે કે જે તત્વ વિચાર કરે એને સમજાય છે. શાસ્ત્ર વાંચી જાય, ધારણા કરે અને સમજાઈ જાય એવું બધું નથી એમ કે છે. અભ્યાસ કરવો એનો અર્થ કહે છે. તત્વ વિચાર નો અભ્યાસ કરવો એ છે. વિચાર કરીને આશ્રય કરવાનું જ્યાં કહ્યું છે ત્યાં આશ્રય કરવો, અને જેનાથી ભિન્ન છે એનો આશ્રય લઈ રહ્યો છે. તત્વ વિચારમાં એ વાત છે કે જો તું શરીરથી ભિન્ન છો તો શરીરને આધારે જીવે છો, શરીરના નિમિત્ત એવા ખોરાક પાણીના આધારે જીવે છો, એ વાત નથી. એવું તો મને યાદ પરિણામ છે કે હું તો શરીરથી જીવું છું, મને ખોરાક પાણી મળે તો હું જીવું છું, આહાર પાણી ન મળે તો હું ન જીવું છું. અભ્યાસ કરશે અને એ વાત ઉપર વિચાર કરવો પડશે અને એ આધારે મેં છોડવો પડશે. આ આધાર ખોટો નિપર મારા આધારે જીવું છું અને પરમાણુના આધારે જીવતો નથી એમ અભ્યાસમાં એ વાત આવશે. એટલે એને આશ્રય બદલાઈ જશે. એનું નામ તત્વ વિચાર છે, એનું નામ તત્વ વિચાર નો અભ્યાસ છે. શાસ્ત્ર જ્ઞાનમાં માત્ર જ્ઞાની એ છે કે શું છે, આમ છે, આમ છે, આમ છે, શું નામ શાસ્ત્ર જ્ઞાન છે. એટલે એ બધું કરે તો આપણે સમ્યક્તને સન્મુખ નથી, સમ્યક્તવનો અધિકારી પણ નથી, એટલે સમ્યક્તવને પાત્ર પણ નથી, યોગ્ય પણ નથી. અથવા એ બધું ઓગે ઓગે કરે છે. દેવગુરુ શાસ્ત્રની પ્રતીતિ પણ ઓગ સંજ્ઞાએ કરે છે, શાસ્ત્રોનો અભ્યાસ પણ ઓગ સંજ્ઞાએ કરે છે, અને વ્રત ત્યાગ પણ ઓગ સંજ્ઞાથી કરે છે. એ જીવ સમ્યક્તવની સન્મુખ થતો નથી અને સંગઠનનો અધિકારી પણ નથી એમ બધું લોક સંજ્ઞામાં બધું આવી જાય છે. હું તમને એ તો બધું કરે કે ન કરે કરે. અને તત્વ વિચાર વાળો દેવના પણ સંગઠનનો અધિકારી થાય છે. અથવા જે આત્માના હિત અહિતને લક્ષમાં રાખે છે અને આત્માને ઓળખીને આત્માના વૃક્ષે જેને તત્વ વિચાર ચાલે છે તે સંગીતનો અધિકારી થાય છે, એને સંગીતની પ્રાપ્તિ થાય છે. એ યોગ્ય છે, અધિકારી છે એટલે યોગ્ય છે. એ વિના એટલે આ બધું વિના એવા જીવને સંભવ છે કે દેવગુરુ શાસ્ત્ર નો યુગ ન હોય, કોઈ એવા ક્ષેત્રની અંદર હોય કે જ્યાં જૈન મંદિર ન હોય, પણ તત્વ વિચાર હોય તો એ સમય પણ અધિકારી છે. દેવ દર્શન તો રોજ મુમુક્ષુ એ કરવા જોઈએ કે નહીં? શાસ્ત્ર નો સ્વાધ્યાય તો રોજ કરવો જોઈએ કે નહીં? એવા ક્ષેત્રમાં હોય, એવી હાલતમાં હોય કે જ્યાં શાસ્ત્ર ન મળે, જ્યાં દેવ દર્શન ન મળે, પણ જો તત્વ વિચાર કરે તો એ સમયનો અધિકારી થાય છે. એ વિના થાય છે, એ હોય તો થાય એવો કોઈ નિયમ નથી. એટલું કોઈ તત્વ વિચાર કરે ત્યારે એને નિમિત્ત ગણવામાં આવે છે, એને સહકારી કારણનો આરોપ આપવામાં આવે છે. જો તત્વ વિચાર કરે તો દેવગુરુ શાસ્ત્ર વગેરે તત્વ વિચાર ન કરે પણ એને કોઈ નિમિત્ત તરીકે ગણવા પણ બરાબર વ્યાજબી નથી. એટલે તત્વ વિચાર વાળો એ વિના પણ સમયનો અધિકારી થાય છે. તેથી સમ્યક દર્શન માટે મૂળ તો તત્વ વિચારનો ઉદ્યમ જ છે. આ વાત કહેવા માટે આટલી બીજી વાત કરી છે કે સમ્યક દર્શન માટે તો તત્વ વિચારનો ઉદ્યમ જ છે. એને ઉદ્યમ એટલે પુરુષાર્થ. શેનો કરવો? તત્વ વિચારનો પુરુષાર્થ કરવો. એ ગમે ત્યાં થઈ શકે છે, હાલતા ચાલતા ગમે તે પરિસ્થિતિમાં તત્વ વિચારનો ઉદ્યમ બરાબર થઈ શકે છે. શાસ્ત્ર વાંચે છે ને તત્વ વિચારનો ઉદ્યમ એને હાલતા ચાલતા ખાતા પીતા તત્વ વિચારનો ઉદ્યમ ચાલવો જોઈએ. બુદ્ધિ પ્રક્રિયામાં એને તત્વ વિચાર તત્વ દ્રષ્ટિ હોવી જોઈએ. આ જીવે શું કર્યું અને પરની ક્રિયા શું થઈ, મારી ક્રિયા શું થઈ, એમાં જ્ઞાનની ક્રિયા શું થઈ, રાગની ક્રિયા શું થઈ, આ બધી એને જુદી જુદી ખતમ નહીં થવી જોઈએ. રાગમાં જ્ઞાનની ખતમણી ન થાય, જ્ઞાનમાં રાગની ખતમણી ન થાય, શરીરના કાર્યમાં જીવની ખતમણી ન થાય, જીવના કાર્યમાં શરીરના કાર્યની ખતમણી ન થાય. એનું નામ તત્વ વિચાર છે. એ તત્વ વિચાર રાખે તો એને અવશ્ય સમૃદ્ધિ સમૃદ્ધ થાય, પાત્રતા થાય, એ જરૂર પામે. માટે તો શાસ્ત્ર અભ્યાસ તો બધા કરે છે, આપણા હજારોની મુક્ષુ કરે છે. આપણે ત્યાં તો શાસ્ત્ર અભ્યાસનું તો સ્વાધ્યાયના હિસાબે ઘણો વહેવાર થઈ ગયો છે. શાસ્ત્ર અભ્યાસ તો ઘણા કરે છે. શાસ્ત્ર અભ્યાસ કરે ને બીજાને કરાવી શકે. શાસ્ત્રમાં આમ કહે છે, શાસ્ત્રમાં આમ કહે છે, આ શાસ્ત્રમાં આમ કહ્યું છે, આ શાસ્ત્રમાં આમ કહ્યું. પણ એની તત્વ વિચાર છે એમ પૂછે છે. શું જુદું પાડવું છે? બધાની વાત આવી છે. તું શાસ્ત્ર ભણે છો, શાસ્ત્ર વાંચે છો, દેવગુરુ શાસ્ત્રની તને શ્રદ્ધા છે કે આ સાચા દેવગુરુ શાસ્ત્ર છે. શક્તિ પ્રમાણે વ્રત તો પણ લીધા છે, ચાલો આ બધું છે, પણ તત્વ વિચાર છે કે નહીં આ પ્રશ્ન છે. જો તત્વ વિચાર છે તો સમૃદ્ધિની પાત્રતા છે, તત્વ વિચાર નથી તો સમૃદ્ધિની પાત્રતા આ બધું હોવા છતાં પણ નથી. અને આ બધું ન હોય તો પણ તત્વ વિચાર હોય તો સમૃદ્ધિની પાત્રતા છે. આમ વન વે ટ્રાફિક જેવી વાત છે તત્વ વિચાર. અધિકારી સમ્યક્ત્વને યોગ્ય થાય તો સમ્યક્ત્વ આવશે. પાત્રતા વિના તો વસ્તુ સમ્યક્ત રહેવાનું નથી. એના માટે શું છે કે તત્વ વિચાર કોઈ લાંબી પડી વાત નથી. તત્વ વિચારનો પ્રયત્ન, તત્વ વિચારનો ઉદ્યમ હોવો જોઈએ. બીજું હોય ન હોય કઈ વાંધો નહીં. એ શાસ્ત્ર વાંચવાનું એને બંધન નથી. એ શાસ્ત્ર વાંચે છે, યોગ હોય તો વાંચે, યોગ ન હોય ન વાંચે. પણ એનો તત્વ વિચારનો ઉદ્યમ તો કોઈ પણ પ્રકારના દ્રષ્ટિકાળ ભાવમાં ચાલુ ને ચાલુ જ રહે છે. એને કોઈ રોકી શકતું નથી અને એના માટે કોઈ બાહ્ય સાધનની અપેક્ષા નથી. બાહ્ય સાધનથી નિરપેક્ષપણે તત્વ વિચારનો ઉદ્યમ થાય છે. તત્વ વિચારમાં સ્વ પર તત્વનો વિચાર કરવાનો, એ તો વાત કરી કે શરીરની ક્રિયામાં જીવની ખતમણી ન થવી જોઈએ, જીવની ક્રિયામાં શરીરની ખતમણી ન થવી જોઈએ, રાગમાં જ્ઞાનની ખતમણી નહીં થવી જોઈએ, જ્ઞાનમાં રાગની ખતમણી નહીં થવી જોઈએ. આવી બધી જે ખતમણીની વાત છે એ બધું તત્વ વિચારના ઉદ્યમમાં જાય છે, પુરુષાર્થમાં જાય છે. એટલો વિચાર નથી, તત્વ નો ઉદ્યમ છે ત્યાં, તત્વ વિચાર સહિત ઉદ્યમ છે, પુરુષાર્થ છે, એમ વાત છે. આમાં શું આટલી બધી સીધી વાત છે કે પોતાને દુઃખી નથી થવું ને પોતાને સુખી થવું છે, આ માટે ગુટે શું
ગુટેલી વાત સાચી છે.
પણ પોતે ગૂંચવાઈને પડ્યો છે, ગૂંચવાયેલો પોતે છે, ગૂંચવણી પોતામાં છે પોતાની. વાત ગૂંચવણી મારી નથી, વાત તો ગૂંચવણ મટાડે એવી છે, ગૂંચવણ નો ઉકેલ લાવે એવી વાત છે. પોતે ગૂંચવાનો છે ખોટી રીતે, એટલે ગુરુદેવ કહેતા કે કોરી પાટી થઈને આવી જશો અહીંયા. એકદમ નક્કી કરી લે, નિર્ણય કરી લે કે પહેલા જે માન્યું, પહેલા જે વાંચ્યું, પહેલા જે વિચાર્યું, પહેલા જે ગ્રહણ કર્યું, એ બધું ચોકડી મૂકી છે, બધી ચોકડી મૂકી દેવી છે. અત્યાર સુધી મેં જે કહ્યું તે બધું ખોટું, એમાં કઈ લાજાપૂર્ણનો પ્રશ્ન નથી, એ બધું મારું ખોટું હતું. હવે એટલે જેમ કે છે એમ મારે કરવું, જેમ કે એમ મારે કરવું, મારું દર્પણ એમાં મને સાથે, મને આ વિષય આજે પ્રવીણ છે, કુશળ છે, એક્સપર્ટ છે, અનુભવી છે, આમ હોય કે ન હોય, અમે તો પેલા આમ જાણ્યું કે પેલા આમ માહિતી હતી, સાચું હશે ખોટું છે, કઈ નહીં, બધું મૂકી ગયું. આ નવેલ સત્ય શરૂ કરો તો કઈ ગૂંચવણ નથી, ઓલું વચ્ચે વચ્ચે આવે તો ગૂંચવણ થી આવી ના એમ ગૂંચવણ. પોતાને પોતાના હિત કરવાનું ઉત્સાહ નથી, જોર નથી, ઉમંગ નથી, ઉલ્લાસ નથી, રસ નથી. અને અહિત થાય છે એવા પરિણામમાં રસ છે ને મીઠાશ છે, આ કારણ છે. અહિત થાય એવા પરિણામની અંદર આ જીવને રસ છે અને મીઠાશ છે. એટલું જ નહીં, એ રસ છે અને મીઠાશ છે એ નુકસાન છે એવું એના ઉપરનું ધ્યાન પણ નથી, જે એને ધ્યાનમાં આપી દે વાત તો એ રસ ને મીઠાશ ટૂટી જાય. એ તોડવી અઘરી વાત નથી, ફક્ત એને એના ઉપર નજર રાખે, મને મને ક્યાં ક્યાં નુકસાન થાય છે, ક્યાં ક્યાં મને મીઠાશ આવી જાય છે, ક્યાં મને રસ આવી જાય છે, એ નહીં આવે. પણ પોતાને નુકસાન થાય એની કાળજીને એના દરકાર રાખવાનો અભિપ્રાય પણ દ્રઢ ન હોય, એનો અભિપ્રાય દ્રઢ કરે તો એના ઉપર એ લક્ષ કરે ને, લક્ષ કરવાનો ઉપયોગ કરે, એની પણ એને કાળજી નથી, પછી તત્વ વિચાર ક્યાંથી ચાલવાનો હતો? પછી સંતોષ માને કે ચાલો રોજ એક કલાક શાસ્ત્ર સ્વાધ્યાય તો કરીએ છીએ, સાંભળીએ છીએ, તો ખરા પૂછીએ છીએ, ચર્ચા કરીએ છીએ, કઈ આ બધું કરીએ છીએ, પૂજા કરીએ છીએ, બધું જેટલું થાય તો આપણે કરીએ છીએ, એ બધું તારું નકામું છે, એક કામનું નથી, બધું નકામું છે. એની ગણતરી કરે છે એક મોટી વધારાની ભૂલ છે કે આપણું તો કરીએ છીએ ને, એમ કરીને જે એની થોડીક ગણતરી કરે છે એ નુકસાનીમાં ઉમેરો છે. શું નુકસાન? તો ધંધો લઈને બેસી ગયો છે, પણ આવું નથી થતું. દૂધ આપણે થોડું ઉમેરણ આપો, આના ઉમેરણ થાય નાખી નુકસાનમાં. આટલું તો કર્યું ને, એ નુકસાન નું ઉમેરણ છે, બીજું કઈ નથી. નુકસાનમાં ઉભો છું, આ વધારા એવી વાત છે. વિશ્વાસ નથી, સીધી વાત છે. સદગુરુ ઉપર વિશ્વાસ નથી, જીનેશ્વર પરમાત્મા ઉપર પણ વિશ્વાસ નથી. એમ વાત છે. એવા પરિણામમાં અચકાટ આવવો જોઈએ, ક્ષોભ થવો જોઈએ. એના બદલે આંખો નીચીને રસથી જોરથી જાય છે ઊંડી ખાઈમાં પડવા, દોડે છે જોર છે ઊંડી ખાય માં પડવા, એવી પરિસ્થિતિ થાય છે. સત્સમાગમમાં આ વાત સમજાય છે, આની ચર્ચા પરિચર્ચા ચાલે છે કે પોતે ક્યાં પોતાને નુકસાન કરે છે, કેવી રીતે કરે છે, છતાં પોતાને કેમ ખબર પડતી નથી, એ બધી વાત સત્સમાગમે ચર્ચવામાં આવે છે. અને એમાંથી જીવને દિશા મેળવવાની પાત્રતા આરંભ કરે. એમાં શું છે, આપણે અહીંયા ચર્ચા થઈ હોય છે કે પરિણામને અશુભ અને શુભના દ્રષ્ટિકોણથી નહીં વિચારો. પરિણામનો જે વિચાર કરવો છે એમાં શુભ અને અશુભના દ્રષ્ટિકોણથી નહીં વિચારતા, આરાધના અને વિરાધનાના દ્રષ્ટિકોણથી વિચારો. કે આમાં વિરાધકતા શું છે, આમાં આરાધકતા શું છે, એ દ્રષ્ટિકોણથી વિચાર કરવો. શુભ અશુભની મુખ્યતાથી વિચાર ન કરવો, નહીં તો શું થશે કે ચાલો અશુભ તો છોડીએ છીએ. અત્યારે સવારથી સવારનું દુકાને બેસવાને બદલે મંદિરમાં તો બેઠા છીએ, દુકાનનો ચોપડો ખોલવાને બદલે શાસ્ત્રો તો ખોલીને બેઠા છીએ, ગ્રાહકની સાથે વાતચીત કરવાને બદલે જીનેન્દ્રની પૂજા તો કરીએ છીએ. એ અશુભ છોડીને શુભ તો કર્યું ને, તો કે એવો જે તે સંતોષ પકડ્યો એ વિરાધનામાં ઉમેરો કર્યો. દર્શનનું તીવ્ર થાય છે, જ્યાં સંતોષ પકડે દર્શનનું તીવ્ર થાય. એક તો પરિણામ આશ્રિત પરિણામની પર્યાય બુદ્ધિ છે, એમાં પરિણામમાં સંતોષ પકડે એટલે પર્યાય બુદ્ધિ છે એ તીવ્ર થઈ જાય. પર્યાય બુદ્ધિ વધે, ઘટે નહીં એમાં પર્યાય બુદ્ધિ. એટલે એ દ્રષ્ટિએ વિચારવાનું છે કે શુભને શુભ કેટલું થાય છે, એમને આરાધન થાય છે કે નહીં, વિરાધકતા શું થાય છે, કેવી રીતે થાય છે, કેમ થાય છે, શુભાશુભથી નથી જોયું. એ દ્રષ્ટિકોણ તત્વ વિચારની અંદર આવે છે. તત્વ વિચાર વગર શુભાશુભની ભાંજગઢ રહેશે, અને તત્વ વિચારમાં આરાધના વિરાધનાનો વિષય આવશે, એમ ફેર પડી જશે. એવી રીતે લેવાનું છે. એમ જ છે, કસાય તો તરિયા તાવ જેવો છે, તાવમાં એક તરિયો તાવ થાય છે. એ પાંચ પાંચ દસ દસ મિનિટે એને ટેમ્પરેચર ઘટું આવે, વાળી ઘડીએ મળતો તો બધી વખતે જુદું તેમ ઘડીક વધે ને ઘડીક વધે ઘટે, ઘડીક વધે ને ઘડીક ઘટે. એમ જીવને કસાયના પરિણામ તીવ્ર મંદ ધ્યાન કરે. એક ધારા મંદ ન રહે, એક ધારા તીવ્ર ન રહે. ગુરમય નથી રહેતા, એકેન્દ્રને નથી રહેતા, બે ઇન્દ્રિયને નથી રહેતા, પંચેન્દ્રિય નથી. સવાલ બધ થાય એટલે એ ગણતરીનો વિષય ન રાખવા કે ચાલો કશાય તીવ્ર નથી, મંદ તો રહ્યો, એવી ગણતરી ન કરવી. બરાબર, આખી જાત જ ખોટી છે. તીવ્ર નહીં હોય કે મંદતા નહીં હોય, જાત જ ખોટી છે. જીવનું સ્વરૂપ નથી. ભલે કશાય મંદ થયો હોય તો પણ એ જીવનું સ્વરૂપ નથી. અહીંથી વાત લેવાની છે, તત્વ વિચારમાં વાત અહીંથી લેવાની છે કે મારું સ્વરૂપ નથી. મારું સ્વરૂપ નથી, મારું સ્વરૂપ નથી રહ્યું. તો મારું સ્વરૂપ ગણ્યું એને, મેં કશાય તો મંદ પાડ્યો તો એને પોતાનું સ્વરૂપ ગણ્યું એને. એ તો ઉલટાની ભૂલ છે, તત્વની ભૂલ છે. ભલે કશાય મંદ થયો હોય તો પણ એ જીવનું સ્વરૂપ નથી. એથી વિચાર કરો, મારું સ્વરૂપ નથી. મારું જ્ઞાન સ્વભાવ છે, જ્ઞાનમય સત્તા મને અનુભવાય, એ મારું સ્વરૂપ છે, એ મારું કર્તવ્ય છે, ને એ મારો ધર્મ છે. આ વિભાવ જાતિના બધા પરિણામ મારી સાથે મેળ ખાતા નથી, ઉલટા તો ઉલટાના મારાથી વિરુદ્ધ જાતિના છે. આપણે ઊભા કરીએ છીએ, આપણો દોષ છે, એ આપણી વિરાધના છે, નહીં કરવા જોઈએ. ખરી વાત એ છે, ઊભા કરીએ છીએ તો આપણો દોષ છે, નહીં કરવા જોઈએ. શાસ્ત્રો છપાવીએ છીએ, બધું કરીએ છીએ, એ કોઈ ધર્મ નથી. એ ઉત્સવ કરીએ એ કોઈ ધર્મ નથી. વિરાગ કરીએ કે પૂજાના પુસ્તક છપાવીએ કોઈ ધર્મ નથી. સમજ્યા વગર અત્યાર સુધી તો કરે છે, શું કામ કરે છે? એનું ધર્મ માનીને કરે છે, ના એની ભૂલ છે. કરે છે શું કરવા? કે ધર્મ માને છે માટે કરે છે, ધર્મ નથી. અને જે ધર્મ નથી માનતા એ કરે છે છતાં કરતા નથી. શું બીજી વાત કે જે એને ધર્મ માને છે નથી માનતા, એ પૂજા કરતા હોય તો કરતા નથી, રાગ કરતા હોય તો કરતા નથી, બોલે છે તો બોલતા નથી, ખાજ ખાય છે તો ખાતા નથી, બોલે છે તો મૌન રહ્યા છે, મૌન એને ગણવામાં આવે છે. હાલતા ચાલતા હોય તો પણ એને અવિચળ સ્થિર ગણવામાં આવે છે, ચલાયમાન ગણવામાં નથી આવતા. એમ વાત છે, છો આવશ્યક છે જ નહીં એમ કે છે, એક જ આવશ્યક છે. શાસ્ત્ર છે, એ સાચું શાસ્ત્ર છે. જે જ્ઞાનભાઈએ કહ્યું એ સાચું શાસ્ત્ર છે. એ છ આવશ્યકમાં ન્યાલ નહીં થાય એમ કે છે, એક આવશ્યકમાં ન્યાલ થઈ જશે. એ વાત છે. તો આપણે ત્યાં બધા ભડક્યા, છ આવશ્યક ને એક આવશ્યક. ગુરુદેવ એમ કહ્યું કે નહીં, પરમ સત્ય છે આ વાત. એ વાત કરી છે એ પરમ સત્ય છે, સત્ય છે એમ નહીં, એ જ પરમ સત્ય છે. સમજાય ન સમજાય તો સમજવાનો પ્રયત્ન કરવો, સમજાય તો બલિયાળી છે. વાત તો એમ જ છે. બીજી કહેશે માર્ગદર્શનનો બીજો પેરેગ્રાફ કે બીજે ક્યાંય મીઠાઈ શ્રીષ નહીં, એક સ્વભાવ સિવાય બીજે ક્યાંય મીઠાશ રેગી હશે તો તને ચૈતન્યની સ્વભાવની મીઠાશમાં એ મીઠાશ આવવા નહીં દે. આજે સંતોષ થાય છે એમાં મીઠાશ આવે છે, ચાલો આ કર્યું તો ખરું, અને એ તારા સ્વભાવની મીઠાશમાં એ બાધક કારણ થશે. બીજું કઈ નહીં થાય. પુણ્યની ક્રિયા એ આત્માનું સ્વરૂપ નથી, આત્માનું એ કર્તવ્ય નથી, આત્માનો એ ધર્મ નથી. આ સીધી વાત છે. એટલે કરવું ન કરવું બધું સમજાય જશે. આવી વાત છે, જરા કઠણ પડેલી છે વાત, કડક પણ વસ્તુ તો એવી જ છે. સીધી વાત છે કે તારો સ્વભાવ છે એ પરમોત્કૃષ્ટ તત્વ છે, એનાથી દૂર જઈને શુભાશુભ આવવાનું છે. શુભાશુભ રહીત એવો જે પોતાનો પરમ સ્વભાવ એ સર્વોત્કૃષ્ટ તત્વ છે, એનાથી દૂર જઈને પુણ્ય પાપમાં આવે છે. એમાં સીધી વાત એ છે કે સ્વભાવમાં આવ અને એ બધું છોડ, આ તો સીધી સાદી વાત છે. સ્વભાવમાં આવતો અને કોઈના ઘરે જાય એમ ક્યાં કેવું છે? તું સ્વભાવમાં આવે એટલે તારું પોતાનું સ્વરૂપ છે, એમાં બને વાત છે. એમાં આટી ઘૂંટી કે આડી ઉગલી વાત કઈ છે? તારું જે સ્વરૂપ નિર્દોષ પરમાત્મા એ મય થઈને તું રહે, તન્મય થઈને રહે, તારા સ્વરૂપને તન્મય થઈને રહે, એમાં શું આટી ઘૂંટી? એનો તો વિસ્તાર થઈ શકતો નથી. આરાધનાના પરિણામનો કોઈ વિસ્તાર નથી થઈ શકતો. જેટલો વિસ્તાર છે એ વિરાજનાના પરિણામમાં વિસ્તાર કરે છે કે આ આથી ખરાબા, આથી ખરાબા, આનાથી ખરાબા, આનાથી ખરાબ. આરાધનામાં તો એક જ પ્રકાર છે, એક જ જાતિ છે, બીજી કોઈ વાત નથી. નાના નાના પાપ છોડવા અને મોટું પાપ દ્રઢ કરવું એ કોઈ વિવેક નથી, એ તો અવિવેક છે. એટલે મિથ્યાત્વનું મોટું પાપ છોડાવે છે અને નાના પાપને ગૌણ કરાવે છે. એ વખતે કે તારી શક્તિ છે એ મોટું પાપ છોડવા માટે એનો ઉપયોગ કરજે અને નાના નાના પાપ પછી આપોઆપ છૂટી જશે. એમાં પછી તારે બહુ શક્તિ, તારી તો ઘણી શક્તિ વધી ગઈ હશે. મિથ્યાત્વ મટશે ત્યારે શક્તિ ઘણી વધશે જીવની, અને એ શક્તિથી નાના પાપ છોડવા તો સહેલાથી પડશે. અત્યારે તું નાના નાના પાપ છોડીશ ને મોટું પાપ દ્રઢ કરીશ તો શું થશે? અધોગતિ થશે, પાછા નાના પાપ ઊભા થઈ જશે, નાના નાના પાપ પાછા ઊભા થઈ જશે, પાંજરી જશે. એ તો માટે એ માર્ગ નથી. નાના પાપની ઉપેક્ષા થઈ ગઈ હોય તો પણ શું કરવાથી છે એ વિચારવા જેવો વિષય છે કે મોટું પાપ તોડવા માટે કે મોટું પાપ કરવા માટે. એને પકડાતું હોય તો આપણે તો પકડવું, બીજાનું બીજા જાણે શું સમાજની અને બીજાની ચિંતા એટલી ન કરવી, કેમ કે એટલી ચિંતા કરતા આપણી ચિંતા કરવાનો જે સમય છે એ કોઈ બાસવો પડે છે. માટે બીજાનું બીજા જાણે, મારે તો મોટું પાપ છોડવું છે, આ માર્ગ છે અને એ માર્ગે મારે ચાલવું છે, એ માર્ગ છોડીને બીજા માર્ગે મારે ચાલવું નથી, આમ પાકું કરવું. નાના પાપની ઉપેક્ષા એક વાર મોટું પાપ છૂટતું હોય તો કરવામાં વાંધો નથી, નિર્દોષ છે. જરા કઠણ પડે એવું છે, કેટલીક વાત કઠણ પડે એવી છે. આ જ વિષય છે કે જીવની પાસે જયારે એની પાસે શક્તિની મૂડી મર્યાદિત છે ત્યારે એને ક્યાં ઉપયોગ કરવો એ સવાલ છે. જો સાચી જગ્યાએ ઉપયોગ ન કરે તો ખોટી જગ્યાએ ઉપયોગ કરી બેસશે, ખોઈ બેસશે, સાચી લાઈન હાથમાંથી વહી જશે, ખોટી લાઈને ચડી જશે. એટલે એને સાચી જગ્યાએ એનો ઉપયોગ કરવો. એમ કરતા નાના પાપ રહેશે તો એ કાયમ માટે નહીં રહી શકે, એ છૂટી જશે આગળ જતા. એની ચિંતા કરવાની કોઈ જરૂર નથી કે આ નાના પાપ રહી ગયા એનું શું, એની ચિંતા કરવાની કોઈ જરૂર નથી, એ છૂટી જશે.
જોવામાં તો એવું આવે કે એનાથી સ્વચ્છંદતા વૃત્તિ થાય, જોવામાં તો એવું આવે કે એનાથી સ્વચ્છંદતા
એવો સંભવ છે. પણ એ કોને, કે જે આત્મા જે જીવ આ ક્ષેત્રમાં પોતાની પૂર્ણ પવિત્રતા પ્રગટ કરવાનું ધ્યેય લઈને આવ્યો નથી એને. અહીં તો પહેલું જ પૂછે છે કે જો ભાઈ પૂર્ણતાને લક્ષે શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત છે, તારે પૂર્ણ શુદ્ધ થવાનું ધ્યેય છે એ લઈને આવ્યો છો તો તમે પ્રવેશ આપીએ છીએ, નહીંતર આ માર્ગમાં તારી શરૂઆત કરવાની અમે વાત ગણતા અને પ્રવેશ નથી આપતા. એવી વાત છે, પોતાનું પણ તું અહીંયા આવ્યો શું કરવા, કોકનો વિચાર કરવા આવ્યો. જગતમાં તો આખી દુનિયા પોતાના સિવાય બી આખી દુનિયાની જે પંચાત કરે છે, હા શું કરે છે, કે અફઘાનિસ્તાનમાં લડાઈ હાલે છે, ફલાણો હાલે છે, પાકિસ્તાનમાં આમ હાલે છે, રશિયા આમ કરે છે, આખો દુનિયામાં શું છે, આખી દુનિયાની ચિંતા કરવા સિવાય છે શું બીજું. આ ક્ષેત્રમાં આવ્યો અહીંયા એમ કહે છે કે તું તારા ઉપર એકાગ્ર થા, બીજી બધી પંચાત છોડીને તું તારી એકની ચિંતા કર. આ એક એવું ક્ષેત્ર છે, ત્યાં એમ નથી વિચારતો. અથવા સારામાં સારી મીઠાઈ ને સારામાં સારા પકવાન ખાવાથી બીજાને હોજરી નથી કામ કરતી તો માંદો પડે છે, તો માં પોતે નથી ખાતો એમ કહે છે ને, એને નહીં ફાવતું, એને નહીં અનુકૂળ પડતો, મને તો નહીં, મને તો મને
વાંધો નહીં,
મને વાંધો નહીં આવે તેમ જ મને. ત્યાં કેમ કરે છે એવું કઈ વિચારતો નથી, ત્યાં તો બરાબર પોતાને ભૂખ લાગે છે ને પોતાને ભાવે છે એમ જ કરે છે. અહીંયા એ બીજાની ચિંતા કરે છે, એનો અર્થ કે એને ભાવતું નથી, એને ભાવતું નથી એમ વાત છે. હવે તો કોઈને પૂછવા રે નહીં, કોને નુકસાન થાય છે કે એને કઈ ગડબડે છે, એટલા નુકસાન થાય એવી ચીજ નથી. જે પોષણ થાય એવી ચીજ હોય એનાથી નુકસાન થાય તો કઈક બીજી ગડબડ છે. પોષણ થાય એવી ચીજ છે, એના ગુણ તો પોષણ થવાનો છે. સત્સમાગમમાં આ બધી વિચારની આપણે થાય છે, એકલું એકલું માંથી જાય તો એવા બધા પ્રશ્નો ન ઉઠે. કોઈને પ્રશ્ન ઉઠે, પોતાને ઉઠે, બીજાને ઉઠે, પણ એની ચર્ચા ચાલે, એના ચારે પડખેથી એનો વિચાર થાય કે ભાઈ એમાં ભયસ્થાન શું છે, એમાં ક્યાં ક્યાં ચેતવા જેવું છે, ક્યાં સંભાળવા જેવું છે, એ બધા પડખા એની અંદર ચોખ્ખા થાય છે. અને એ એક જ સત્સમાગમ સિવાય બીજો કોઈ એના માટેનો અવસર નથી, પ્રસંગ નથી. માટે એક સત્સમાગમને સંયોગ દૃષ્ટિએ અદ્વિતીય પ્રસંગ ગણવામાં આવ્યો છે. હું શું માટે એક બહુ મોટી વાત ગણવામાં આવી છે અને ગ્રંથ ગ્રંથોમાં ઠામ ઠામ એનું મહત્વ આપવામાં આવ્યું છે. સત્સમાગમનું એનું કારણ એ છે. શું કહે છે કે સ્વભાવ સિવાય બીજે ક્યાંય મીઠાશ રહેલી, શુભમાં કે અશુભમાં, અશુભમાં તો રહેવી જ નહીં જોઈએ, શુભમાં પણ નહીં એમ કહે છે, તો એને ચૈતન્યની સ્વભાવની મીઠાશમાં એ મીઠાશ નહીં આવવા દે. કેમ કે ત્યાં અધિકતા થઈ જાય છે, ત્યાં રસ આવી જાય છે, ત્યાં ભજન આવી જાય છે, પુરુષાર્થ ત્યાં લાગે છે અને ત્યાંથી પાછા વળવાનું બની શકતું નથી. પરની મીઠાશ તને ચૈતન્યની મીઠાશમાં વિઘ્ન કરશે, નહીં આવવા દે એટલે એ જ તને નડશે, વિઘ્ન કરશે એટલે એ જ આગું આવશે. એ વિષય તો ત્યાં સુધી ગુરુદેવ લે છે, પ્રવચનમાં કે આ શાસ્ત્રો વાંચે સાંભળે ને ઉઘાડ વધે ત્યારે એની મીઠાશ લઈશ ને, અશુભની મીઠાશ તો લઈશ નહીં, શુભની પૂજા ભક્તિની મીઠાશ તો લઈશ નહીં, પણ તારા શાસ્ત્ર જ્ઞાનના પરલક્ષી ઉઘાડની મીઠાશ લઈશ નહીં, ત્યાં સુધીની ચેતવણી છે. કેમ? એ ભયંકર ચીજ છે નુકસાન કરવામાં, બહુ ભયંકર વસ્તુ છે, સૌથી વધારે જોખમ છે. અશુભની મીઠાશ કરતા શુભની મીઠાશ ભયંકર છે, અને શુભની મીઠાશ કરતા શુભ શુભ જ્ઞાનની મીઠાશ ભયંકર છે. કેમ? કે અશુભમાંથી છૂટશે. કેમ છૂટશે? કે આકુલતા વધવા નહીં દે. આકુલતા વધશે એટલે સહન નહીં થાય, કેમ કે એનો સ્વભાવ નિરાકુળ સુખ શાંતિ વાળો છે. એમ થશે નહીં 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 આ નહીં. અને સ્થૂળ દ્રષ્ટિવાળા પણ એમ કહેશે કે આ ખોટું તારું. સાધારણ માણસ એમ કહેશે કે આ તારું ખોટું છે. શુભમાં એને કોણ કહેશે કે આ તારું ખોટું છે? શાસ્ત્ર જ્ઞાનમાં કોણ એને એમ કહેશે કે આ તારું ખોટું છે? બહુ તમે તો ઘણા શુભ ભાવ કરો છો, તમે તો બહુ ઉત્સવ આનંદ છે ઉજવો છો, તમે તો બહુ શાસ્ત્રનો અભ્યાસ કરીને બધાને પણ સમજાવી શકો છો, એમ કરીને તમે તો મીઠાશમાં વધારો કરશો બીજા. તને એમાંથી કોઈ નાની હશે એમ કહેશે કે આ તારું ખોટું છે? બાકી તો બધા તને જગત તો તને એમ કહેશે, હજી અશુભને તો કોઈ નીતિ નિંદા કરીને તને મુકાવશે, પણ શુભમાંથી ને શાસ્ત્રના સૂક્ષ્મ જ્ઞાનમાંથી કોણ છોડાવશે તને એમ કહેશે. એટલે ભયંકર છે. એમાં એને ભ્રાંતિ પણ થાય છે, એ ભ્રાંતિ થવાનું વધારે સ્થાન છે કે ના હું બરાબર કરું છું, હું બરાબર કરું છું, હું બરાબર કરું છું, એટલે છૂટી નથી શકતો. પણ એ પરની મીઠાશ છે, આત્મા સિવાય પર તે બધું પર છે, એની મીઠાશ છે. અને ચૈતન્યની મીઠાશમાં એ વિઘ્ન કરશે, ચૈતન્યની મીઠાશમાં એ આદુ આવશે, અથવા બીજી રીતે વિચારીએ કે કોઈ જીવને એમ થાય છે કે મારે તો મારા આત્માનો પુરુષાર્થ કરવો છે, મારે આત્માનો પુરુષાર્થ જગાડવો છે. વાંચ્યું, વિચાર્યું, સાંભળ્યું અને એવા નિર્ણય ઉપર જીવાયો કે મારે મારા આત્માનો પુરુષાર્થ કરવો છે. હવે મારે મારી શક્તિ, પુરુષાર્થ એટલે મારી શક્તિ બીજે ક્યાંય નથી વાપરવી, પણ પુરુષાર્થ ઉપડતો નથી, ચાલતો નથી, એ પણ એને અનુભવમાં આવે છે, ખ્યાલમાં આવે છે, ત્યારે એને આ વિચાર સ્થળ છે. ખ્યાલ તો એ બધી બીજો વિષય છે, એને ખ્યાલ ન પણ હોય, પણ માનો કે ખ્યાલ હોય તો શું. હા, અહીં તો બીજો એક મુદ્દો લેવો છે કે જ્યારે જીવને પુરુષાર્થ કરવાની ઈચ્છા છે ને પુરુષાર્થ નથી થતો, એને માટે આ વિચારણીય સ્થળ છે કે આ જીવે બીજે મીઠાશ લીધી છે, બીજે રસ લીધો છે, અને અત્યારે પુરુષાર્થ ઉપડવામાં એ જ વિઘ્ન રૂપ છે, બીજું કોઈ વિઘ્ન નથી. એને વિઘ્ન શબ્દ વાપરો છે ને, એમાં મર્મ છે. થોડો બહુ સારો શબ્દ આવી ગયો છે કે પરની મીઠાશ ને તને ચૈતન્યની મીઠાશમાં વિઘ્ન કરશે. તને એ વચમાં તને અંતરાય ઉભો થશે, તારા પુરુષાર્થમાં અંતરાય એ કરશે કે તે પરમાં મીઠાશ લીધી છે, તે ઉઘાડમાં મીઠાશ લીધી છે, તે શુભમાં મીઠાશ લીધી છે, આ તને ચૈતન્ય મીઠાશ નહીં લેવા દે. આ બહુ 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 વિચારને અંતે બહાર મૂકેલી વાત હોય છે, ઘણી વાર ગુરુદેવની ઘણા મંથનમાંથી નીકળેલી વાત હોય છે. એટલે જ્ઞાનીઓ સ્વભાવ સિવાય બધે ઉદાસ રહે છે, જગતથી ઉદાસ રહે છે, સ્વભાવ શુભ અશુભ બધેથી ઉદાસ છે. ઉલ્લાસ દેખાય તો અંદરની ઉદાસીનતા છે, એ તો એક બહારનો દેખાવો છે, બાકી ઉદાસ હોય છે, એને ક્યાંય રસ આવતો નથી. પોતાના અમૃત સરોવરમાં એને મીઠાશ છે, આત્મા અમૃત સરોવર છે એમાં એને મીઠાશ છે, એ સિવાય એને કઈ બધું ખડ જેવું લાગે છે, જેમ બાસુંદી ખાય એની પાસે ઝાડનો રોટલો ખડ જેવો લાગે, એ બધું સુભાષું બધું ખડ જેવું લાગે છે. અંદરની આત્માની મીઠાશ, આનંદની શાંતિની મીઠાશ અનુભવમાં આવે છે, પરખી છે એને, ઓળખી છે. એની પાસે હવે બીજી મીઠાશ આવવાનો એને સવાલ રહેતો નથી. જે લોકો બીજી ચર્ચા કરે છે કે આવા સ્વભાવમાં તો મીઠાશ આવે જ ને, ભગવાનના દર્શન કરીને શુભ ભાવ આવે તો એમાં મીઠાશ ન આવે. શું ભાઈ, એ અંદરનો અમૃતનો સ્વાદ લીધો નથી એટલે આ બધા પ્રશ્નો ઉઠે છે. શું આથળ સારું કે નહીં, આથળ સારું કે નહીં, આપણે તો હજી હળવું હળવું લઈએ છીએ ખડથી, બાકી જ્ઞાનીઓ તો વિસ્તાર કે છે. તમને શું કે છે વિસ્તાર, કે ભાઈ જે દિવસે મેસો ભૂખાર હોય તે દિવસને વિષ્ઠા હારી કે નહીં. શું રોટલી દાળ ભાત શાક ખાતા હોય તો રોજ ખાતા હોય એની વિષ્ઠા તો સાધારણ હોય, પણ મેસો ખાતો હોય ચાર શેર ઘીનો પછી મીઠા વિષ્ઠા તો હારી થાય કે ન થાય એની, એમ જ કહે તો સિદ્ધ કહે છે. લોકો સહન ના કરી શકે, બાકી તો ઠેક મૂકી દે છે કે આની ચર્ચા શું કરે છે. તું વિષ્ઠામાં હારી જાતને ખરાબ જાતને ભેદ પાડીશ, આ કઈ જાતની ચર્ચા કરે છે તને ખબર જ નથી. એટલે એ ચર્ચાનો વિષય જાણે જ્ઞાની કે એમાં શું વિચાર કરવાનો, એની શું ચર્ચા કરવાની. આત્મા અમૃત કુંડ છે, અમૃત સરોવર છે, એનો અંદર સ્વાદ લેવા જાણે, હરિનું છે તત્વ છે અમૃતથી પ્રદેશે પ્રદેશે, આનંદ ને શાંતિ છલકાઈને બહાર આવે, છોડ ઉડીને બહાર આવે એનું તારું તત્વ છે, એનો વિચાર કરતો નથી. આ સુખ તો સારું ને, આ તો ખરાબ સારું ને, આનું તો ખરાબ સારું, એવો વિષય છે. એમાં આખું તત્વ હારી જાય છે. આત્મા જે પરમોત્કૃષ્ટ તત્વ છે, પરમાત્મ તત્વ છે, એનો અનાદર થાય છે એ વાત છે. પરની મીઠાશ તને ચૈતન્યની મીઠાશમાં વિઘ્ન કરશે એમ કે છે, તારો પુરુષાર્થને ઉપડવા દે. એનું કારણ કે તે મીઠાશ લઈ લીધી છે અને એ મીઠાશ તૂટે એથી વિરુદ્ધ જાતની મીઠાશમાં તો આવ્યો નથી કે એને તોડી નાખે, એટલે એ લાળ લંબાય છે, એની પરિણતિ લંબાય છે અને તારા પુરુષાર્થને રોકે છે, અવરોધ કરે છે, વિઘ્ન કરે છે. માટે હે ભાઈ, મીઠાશ થઈ ગયા છે હે ભાઈ, કરુણા છે ને, સમજીને પરની મીઠાશ હો, આ બધું સમજીને ક્યાંય તને પરમાં મીઠાશ ન આવે એની કાળજી રાખ. તીવ્ર રસોઈ કરીને કોઈ ઉદયમાં જઈશ નહીં, ચાહે શુભ ન હોય ચાહે શુભ ન હોય, તીવ્ર રસથી જંપલાવીશ નહીં, નહીતર ડૂબી જઈશ એમ કહેવું છે. મંદ રસે ઉપર ઉપર રહેજે, હું સહેલાઈથી પાછો વળી શકીશ. જો તીવ્ર રસથી ઊંડો ગયો બહાર નહીં નીકળ્યો, તેમાંથી બહાર નીકળવામાં તકલીફ થઈ જશે. એટલે એમ કે છે કે એ બધું સમજીને લાભ નુકસાનનો હિસાબ કિતાબ ખ્યાલમાં રાખીને પરની મીઠાશને તું છોડી દે, ક્યાંય પરમાં મીઠાશ લઈશ નહીં. મીઠાશ તો કે અધિકાય ગયો, મીઠાશનો શું થાય છે કે એને એટલી અધિકાય આપી, પોતાના પરમાત્મ તત્વની અધિકાય કરવી જોઈએ એ છોડી દીધી, એટલે અનાદર કર્યો. સીધી વાત એ છે કે એને અનાદર કર્યો, એ અનાદર એના પોતાને મોટું નુકસાનનું કારણ છે, બીજાને તો કોઈ નુકસાનનું કારણ છે નહીં. પોતાના હિતની વાત એમાં સીધી સાદી, પોતાના હિતની વાત એ પોતાના જ હિતની વાત છે, હિતની વાત એ પોતાને જ નુકસાનની વાત છે, આ પોતાને જ લાભની વાત છે, પછી આમાં ક્યાં બીજી આગળ આડોળાઈ કરવાની જરૂરી છે, અસરળતા કરવાની જરૂરી છે. સરળતાથી સમજીને અંગીકાર કરવાની વાત છે કે મારા જ હિતની વાત છે અને મારે જ ગ્રહણ કરવાની છે, કોઈના માટે નથી કે આમ તેમ બીજા ત્રીજા એમાં તર્ક પુત્ર ઉઠાવવા પડે છે. સીધી વાત તો એ છે, એ બહુ માર્મિક વિષયની અંદર ચાલી ગયો છે કે જીવને પોતાને પુરુષાર્થ નહીં ઉપડવામાં શું કારણ છે, પુરુષાર્થ નહીં ચાલવામાં શું કારણ છે. કે જીવ જ્યાં જ્યાં શુભાશુભમાં રસ લઈ લે છે, એ રસ લેતા એને જે નુકસાન પહોંચે છે, એ નુકસાન એની દશાને સંભાળવામાં, પુરુષાર્થ ઉપાડવામાં, પોતાને પોતાના હિત સાધવામાં જ બાધક થવાની છે. એ પોતે પોતાના હિતને લાઈન પકડવામાં પોતે બધા અવરોધો ઉભા કરીને બેસે છે, પોતે જ અવરોધ ઉભા કરીને બેસે છે. એટલે એને એ સમજણમાં એ વાત સામે આવે છે કે આમ હિત થાય ને આમ અહિત થાય તો પણ પોતાના હિતની અંદર પોતે અગ્રેસર થઈ શકતો નથી. એનું કારણ આ છે, બીજું કોઈ કારણ નથી. એનો અર્થ એ થયો કે બધેથી ઉઠી જઈને, બધેથી ઉદાસ થઈને એ પોતાના નિજ હિતમાં લાગી જાય તો જ કાર્ય સિદ્ધિ થાય, ને નહીતર ન થાય એવી પરિસ્થિતિ છે. આ તો અવસ્થાનું વિજ્ઞાન છે, બીજી રીતે કોઈ કામ થવાનું નથી. જે રીતે થવાનું છે એ જ રીતે થવાનું છે. અને એમાં કાંઈ એમાં ઈચ્છા કામ આવે કે કોઈ મદદ કરી દે એવું તો બનવાનું નથી. પોતાને નુકસાન કરતો પોતે બંધ થાય, અને એ વાત સમજી લે સારી રીતે. જાગૃતિમાં આવે તો મીઠાશ તૂટી જાય. મારે ક્યાંય મીઠાશ આવે છે કે નથી આવતી, એકવાર ચોકીદાર થઈ જાઉં, જાગૃત થઈ જાઉં, ક્યાં ક્યાં મને રસ આવે છે, ક્યાં ક્યાં મને મીઠાશ આવે છે, તરત ખબર પડશે. જ્ઞાન તો એવું એક જબરદસ્ત સાધન છે કે તરત એને પોતાને ખબર પડે છે. ન ખબર પડે એવો વિષય નથી, પોતામાં જ થાય છે. એટલે કઈ બીજાને પૂછવા જવાનો સવાલ નથી. પોતાના નુકસાનથી એ બચી જશે, અને પોતાના હિતના માર્ગે આવવામાં એને અનુકૂળતા આવી જશે ચોક્કસ.
જય.